નમસ્કાર અને આપનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી છણાવટ કરવાના છીએ જે મતલબ કે માત્ર એક વાર્તા નથી પણ એક આખો વિચાર પ્રયોગ છે. એક એવો સવાલ જે કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો હશે.
કયો સવાલ?
કે જો મને મારા જીવનના નિર્ણયો બદલવાની તક મળે તો.
ઓ હા, અને જો હું મારા અફસોસને ભૂંસી શકું તો.
બરાબર.
અને આ જ સવાલના કેન્દ્રમાં છે મેટ હેગની 2020માં આવેલી નવલકથા ધ મિડનાઇટ લાઇબ્રેરી.
આ પુસ્તકે તો દુનિયાભરમાં જે લોકપ્રિયતા મેળવી છે એનું કારણ માત્ર એની કાલ્પનિક વાર્તા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એનું કારણ એ છે કે તે આપણા સૌની અંદર રહેલા એ અવાજને સ્પર્શે છે
જે હંમેશા વોટ ઇફ, એટલે કે જો આમ હોત તો, ના વિચારોમાં ખોયાયેલો રહે છે.
એકદમ.
અને લેખક મેટ હેગ વિશે વાત કરીએ તો આ વિષય એમના માટે શું કહેવાય, ખૂબ અંગત છે.
હા, તેમણે પોતે 24 વર્ષની ઉંમરે ડિપ્રેશન અને ચિંતાનો સામનો કર્યો છે અને એ અનુભવો એમના લખાણમાં સ્પષ્ટપણે દેખાય છે.
એટલે આ કોઈ હવામાં લખેલી ફિલોસોફી નથી.
ના, આ એક એવા માણસના અનુભવમાંથી આવેલી વાત છે જે પોતે એ અંધકારમાંથી પસાર થયો છે.
અને કદાચ એટલે જ આ પુસ્તક આશા અને નિરાશા વચ્ચેની એ પાતળી ભેદરેખાને આટલી સહાનુભૂતિથી રજૂ કરે છે.
સાચી વાત છે. ખાસ કરીને COVID-19 મહામારીના સમયમાં જ્યારે આ પુસ્તક આવ્યું ત્યારે લોકો અનિશ્ચિતતા અને એકલતા અનુભવી રહ્યા હતા. એ સમયે આશા અને બીજી તકની આ વાર્તા લોકોના દિલમાં ઘર કરી ગઈ.
તો ચાલો એ દુનિયામાં પ્રવેશ કરીએ.
ચોક્કસ. આ દુનિયા શરૂ થાય છે નોરા સીડ નામના એક પાત્રના જીવનના સૌથી ખરાબ દિવસથી.
વાર્તાની શરૂઆત જ આપણને આમ હચમચાવી દે છે.
હા, 35 વર્ષની નોરા સીડ બેડફોર્ડના એક નાના શહેરમાં રહે છે
અને એને લાગે છે કે એનું જીવન એટલે નિષ્ફળતાઓનો સરવાળો.
બરાબર. અને એક જ દિવસમાં એની સાથે બધું જ ખોટું બને છે.
શું શું થાય છે એ દિવસે?
એની બિલાડી મરી જાય છે, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે
અને એના ભાઈ સાથે પણ સંબંધો સારા નથી.
હા, સાવ વણસી જાય છે. તે એકલતા અને નિરાશાની એવી ગળતામાં ધકેલાઈ જાય છે કે એને લાગે છે કે હવે જીવવાનો કોઈ અર્થ નથી
અને તે જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે.
હા, પણ અહીંથી જ મેટ હેઇગ વાર્તાને એક જાદુઈ અને શું કહેવાય દાર્શનિક વળાંક આપે છે.
એટલે કે નોરા મૃત્યુ પામતી નથી.
ના, પણ તે જીવન અને મૃત્યુ વચ્ચેની એક રહસ્યમય જગ્યાએ પહોંચી જાય છે, એક વિશાળ પુસ્તકાલય
જેનું નામ છે ધ મિડનાઇટ લાઇબ્રેરી.
બરાબર.
એક મિનિટ, લાઇબ્રેરી મતલબ સ્વર્ગ કે નર્ક જેવું કંઈ નહીં પણ એક પુસ્તકાલય. લેખકની આ પસંદગી પાછળ કોઈ ખાસ કારણ હશે?
ખૂબ જ રસપ્રદ સવાલ છે. લાઇબ્રેરી એ જ્ઞાન, વાર્તાઓ અને સંભાવનાઓનું પ્રતીક છે.
સંભાવનાઓ.
હા, અહીં અનંત છાજલીઓ પર અસંખ્ય લીલા રંગના પુસ્તકો છે અને દરેક પુસ્તક
નોરાના એક એવા વૈકલ્પિક જીવનની વાર્તા છે જે તે જીવી શકી હોત
જો તેણે ભૂતકાળમાં કોઈ નિર્ણય અલગ લીધો હોત. આ એક એવી જગ્યા છે જ્યાં તે પોતાના અફસોસને માત્ર યાદ નહીં પણ જીવીને ચકાસી શકે છે.
તો એ આ અજીબ લાઇબ્રેરીમાં ફસાયેલી છે, હવે ત્યાંના નિયમો શું છે, એને કોણ સમજાવે છે?
હા, એને જવાબ આપવા માટે ત્યાં એક પરિચિત ચહેરો છે, શ્રીમતી એલ્મ.
એની શાળાના ગ્રંથપાલ.
હા, જે હવે આ લાઇબ્રેરીના માર્ગદર્શક છે. તે સમજાવે છે કે નોરા કોઈ પણ પુસ્તક પસંદ કરીને તે જીવન જીવી શકે છે
અને જો એને કોઈ જીવનમાં સાચો આનંદ અને સંતોષ મળે તો
તે ત્યાં કાયમ માટે રહી શકે છે, પણ જો એને સહેજ પણ નિરાશા ઘેરી વળે તો
તે પાછી લાઇબ્રેરીમાં આવી જશે.
બરાબર.
આ તો એક અદ્ભુત તક છે પણ સાથે સાથે એક મોટો બોજ પણ કહેવાય.
કેમ?
કારણ કે શ્રીમતી એલ્મ એને એક બીજું પુસ્તક પણ આપે છે જે ખૂબ જ ભારે છે,
ધ બુક ઓફ રિગ્રેટ્સ.
હા, અફસોસની કિતાબ, જેમાં તેના જીવનના નાના મોટા દરેક અફસોસની યાદી છે. આ પુસ્તક એના માનસિક બોજનું જીવંત પ્રતીક છે.
સાચું. તો તે પોતાના કયા અફસોસને સુધારવાનો પહેલો પ્રયાસ કરે છે?
તે પોતાના સૌથી મોટા અફસોસથી શરૂઆત કરે છે.
એ કયો હતો?
થોડા વર્ષો પહેલા તેણે તેના મંગેતર ડેન્સ સાથે લગ્ન તોડી નાખ્યા હતા. એને લાગે છે કે જો તેણે લગ્ન કરી લીધા હોત તો એનું જીવન સુખી હોત.
તો તે એ પુસ્તક ખોલે છે.
હા, અને એક એવા જીવનમાં પહોંચે છે જ્યાં તે અને ડેન એક પબ ચલાવી રહ્યા છે.
શરૂઆતમાં તો આ બધું સપના જેવું જ લાગતું હશે, નહીં?
બિલકુલ. જે જીવનની એણે કલ્પના કરી હતી એ એની સામે હતું.
પણ વાસ્તવિકતા બહુ જલ્દી સામે આવી જાય છે.
હા, એને ખબર પડે છે કે ડેન દારૂ પીવાની લત અને બેવફાઈનો શિકાર છે.
ઓ,
એમનો સંબંધ પ્રેમ પર નહીં પણ દેખાડા પર ટકેલો છે. જે જીવનને તે પોતાની ખુશીનો માર્ગ સમજતી હતી એ તો એક બંધન બની ગયું હતું.
અને આ કડવી વાસ્તવિકતા એને એટલી નિરાશ કરે છે કે તે તરત જ લાઇબ્રેરીમાં પાછી ફરે છે.
તો એનું પહેલું જ આદર્શ જીવન નિષ્ફળ જાય છે.
અહીં લેખક વાચકને પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છે કે આ સફર એટલી સરળ નથી.
સાચી વાત, જે વસ્તુ આપણને દૂરથી સારી લાગે છે જરૂરી નથી કે તે નજીકથી પણ એટલી જ સારી હોય. એનો બીજો પ્રયાસ કેવો હતો?
એનો બીજો પ્રયાસ એને સફળતાની ટોચ પર લઈ જાય છે.
એટલે
તે જીવન પસંદ કરે છે જ્યાં તેણે તેના ભાઈજોડ સાથે બનાવેલું બેન્ડ ધ લેબિરિન્થ્સ છોડ્યું ન હોત.
વાહ,
આ જીવનમાં તે એક વિશ્વ પ્રસિદ્ધ રોક સ્ટાર છે. તેની પાસે પૈસા, પ્રસિદ્ધિ, લાખો ચાહકો, મતલબ કે બધું જ છે.
પણ મને એક વાત રસપ્રદ લાગે છે, નોરાના સફળ ગણાતા દરેક જીવનમાં, પછી તે આ રોક સ્ટારનું જીવન હોય કે ઓલિમ્પિક સ્વિમરનું, એને કોઈક અંગત નુકસાન થાય છે.
તમે બરાબર મુદ્દો પકડ્યો છે.
શું લેખક એવું કહેવા માંગે છે કે મહાન સિદ્ધિઓ હંમેશા અંગત સંબંધોના ભોગે જ મળે છે?
કંઈક અંશે આ જીવનમાં એને ખ્યાતિ તો મળે છે, પણ એની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે.
શું થાય છે?
એને ખબર પડે છે કે આ જીવનમાં એનો ભાઈ જો, જે એનો સૌથી મોટો સપોર્ટર હતો, તે ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો છે.
ઓ ના,
સફળતાની એ ચમક પાછળ એના ભાઈના મૃત્યુનો અંધકાર છુપાયેલો હતો. આ અનુભવ એને શીખવે છે કે સફળતા અને સુખ એ બે અલગ વસ્તુઓ છે.
આ તો બહુ મોટો આઘાત કહેવાય. એક પછી એક નિષ્ફળતા પછી નોરાના વિચારોમાં કોઈ બદલાવ આવે છે?
હા, ચોક્કસ આવે છે. હવે તે સમજી રહી છે કે મોટા ભવ્ય જીવન હંમેશા ખુશી નથી આપતા.
એટલે તે હવે નાના, શાંત અને અર્થપૂર્ણ જીવન તરફ વળે છે.
બરાબર. તે એક એવું જીવન પસંદ કરે છે જ્યાં તે ગ્લેશિયોલોજિસ્ટ છે.
એટલે કે હિમનદીઓની વૈજ્ઞાનિક.
હા, અને નોર્વેના ઠંડા પ્રદેશમાં રિસર્ચ કરી રહી છે. આ જીવનમાં એકલતા છે પણ ભૌતિકવાદ નથી.
અહીં એને પહેલી વાર હેતુ અને સક્ષમતાનો અનુભવ થાય છે.
બિલકુલ. અને ત્યાં એક પોલર બેર સાથેની જોખમી મુલાકાત એને જીવંત હોવાનો એટલો તીવ્ર અહેસાસ કરાવે છે જે તેણે ક્યારેય અનુભવ્યો નહોતો.
આ પૂરી સફરમાં શ્રીમતી એલ્મની ભૂમિકા શું છે? શું તે માત્ર નિયમો સમજાવે છે?
ના, તે માત્ર માર્ગદર્શક નથી, એ નોરાના અંતરાત્માનો અવાજ છે એમ કહી શકાય. તે નોરાને સીધા જવાબો નથી આપતી,
પણ એને વિચારવા માટે મજબૂર કરે છે.
હા, તે નોરાને ચેસની રમત શીખવે છે અને કહે છે, નોરા, તું ક્યારે હારતી નથી જ્યાં સુધી તું શીખવાનું ચાલુ રાખે છે.
જીવનમાં જીતવું મહત્વનું નથી, પણ બધી સંભવિત ચાલ જોવાનું શીખવું મહત્વનું છે.
એકદમ.
અને આ ચેસનું પ્રતીક, આ માત્ર એક સુંદર રૂપક નથી. ચેસમાં તમે એક ભૂલ કરો તો રમત પૂરી નથી થઈ જતી.
સાચું.
તમારે વર્તમાન સ્થિતિમાંથી જ નવી ચાલ વિચારવી પડે છે. લેખક આના દ્વારા કહે છે કે જીવન પણ એવું જ છે. અફસોસમાં અટવાઈ રહેવાને બદલે તમારી પાસે અત્યારે જે છે ત્યાંથી શ્રેષ્ઠ ચાલ કઈ હોઈ શકે તે શોધવાનું છે.
એકદમ સાચું. આ સફરમાં નોરા યુગો લેફેવરે નામના એક બીજા સ્લાઇડરને પણ મળે છે,
જે એની જેમ જ અલગ અલગ જીવનમાં ભટકી રહ્યો છે.
હા, પણ યુગો આ અનુભવને બોજ તરીકે નહીં પણ એક રોમાંચક પ્રયોગ તરીકે જુએ છે,
જે નોરાને એક નવો દ્રષ્ટિકોણ આપે છે.
બરાબર, કે આ સફર દુઃખદ નથી પણ શીખવાની એક તક છે.
અનેક જીવનો જીવ્યા પછી, મોટા અફસોસને સુધાર્યા પછી નોરા આખરે કયા જીવનમાં શાંતિ શોધે છે?
એ એક એવા જીવનની પસંદગી કરે છે જે એક બહુ જ નાની, લગભગ ભૂલાઈ ગયેલી યાદ પર આધારિત છે.
કેવી રીતે?
એને યાદ આવે છે કે એકવાર એશ નામના એક દયાળુ માણસે એને કોફી માટે પૂછ્યો હતો અને તેણે ના પાડી દીધી હતી.
અને એ વિચારે છે કે જો મેં હા પાડી હોત તો.
હા, અને તે એ જીવનમાં પ્રવેશ કરે છે.
અને આ જીવન કેવું છે?
આ જીવનમાં કોઈ ભવ્યતા નથી, કોઈ ખ્યાતિ નથી, કોઈ સંપત્તિ નથી,
પણ તેમાં પ્રેમ અને સંતોષ છે.
હા, તે એક પ્રેમાળ ઘરમાં પહોંચે છે. એશ તેનું પતિ છે અને તેમની મોલી નામની એક સુંદર દીકરી છે.
વાહ.
પહેલી વાર નોરાને કોઈ સિદ્ધિમાંથી નહીં પણ સંબંધોમાંથી, બીજાની સંભાળ રાખવામાંથી ખુશી મળે છે.
એ દીકરી માટે પિયાનો વગાડે છે, પતિ સાથે કૂતરાને ફેરવવા લઈ જાય છે,
અને એને લાગે છે કે આ જ એનું સંપૂર્ણ જીવન છે. તે ત્યાં હંમેશા માટે રહેવા માંગે છે.
એક મિનિટ, પણ અહીં જ તો પરાકાષ્ઠા આવે છે.
હા,
તેને આખરે પોતાનું સંપૂર્ણ જીવન મળ્યું અને ત્યારે જ લાઇબ્રેરી તૂટવા લાગી. આ તો સજા જેવું લાગે છે. આનો શું અર્થ થાય?
તમારો સવાલ જ આ વાર્તાનો સાર છે. જેવી નોરા તેના મૂળ જીવનમાં પાછા ફરવાની બધી ઈચ્છા છોડી દે છે, મિડનાઇટ લાઇબ્રેરી પોતે જ તૂટવા લાગે છે.
પુસ્તકો સડવા લાગે છે, છાજલીઓ ધ્રુજવા લાગે છે.
હા, શ્રીમતી એલ્મ્સ સમજાવે છે કે લાઇબ્રેરી નોરાના જીવવાની સંભાવના પર ટકી હતી.
એક ઉપચારની જગ્યા હતી, મંઝિલ નહીં.
બરાબર. જે ક્ષણે તેણે પોતાના મૂળ જીવનમાં જીવવાની સંભાવનાને નકારી દીધી, તે ક્ષણે લાઇબ્રેરીનું અસ્તિત્વ જ ખતરામાં મુકાઈ ગયું.
તો મતલબ એ કે ખુશી શોધવાનો અર્થ એ નથી કે કોઈ બીજું જીવન પસંદ કરી લેવું,
પણ પોતાના જીવનમાં જ ખુશીની સંભાવના જોવી.
અને હવે નોરા ગભરાઈ જાય છે.
હા, એને અહેસાસ થાય છે કે એને માત્ર એશ અને મોલી સાથેનું જીવન નથી જોઈતું,
પણ એને ખરેખર જીવવું છે.
કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ પરિસ્થિતિમાં આ જીવવાની તીવ્ર ઈચ્છા જ એને બચાવવાનો અંતિમ માર્ગ બની જાય છે.
અને તે પાછી ફરે છે.
હા, તે ચમત્કારિક રીતે તેના બેડફોર્ડના એપાર્ટમેન્ટમાં તેના મૂળ શરીરમાં જાગે છે. તે પોતાનો જીવ બચાવી લે છે.
આ અંત મને ખૂબ જ ગમ્યો. તેણે કોઈ સંપૂર્ણ જીવન પસંદ ન કર્યું, પણ પોતાના અપૂર્ણ જીવનને જીવવાનું પસંદ કર્યું.
અને અંતે તે એ જ અસ્તવ્યસ્ત અપૂર્ણ જીવનને એક નવી દૃષ્ટિથી સ્વીકારે છે.
હા, હવે એનું જીવન અફસોસથી નહીં પણ સંભાવનાઓથી ભરેલું છે.
હા, વાર્તાનો અંત ત્યારે થાય છે જ્યારે તે વૃદ્ધાશ્રમમાં રહેતી અસલી શ્રીમતી એલ્મને મળવા જાય છે અને તેમની સાથે ચેસ રમે છે,
જે તેના ભૂતકાળ સાથેના સમાધાન અને ભવિષ્યની સ્વીકૃતિનું પ્રતીક છે.
બિલકુલ.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે આ પુસ્તક આપણને શીખવે છે કે સારા જીવનની કોઈ એક વ્યાખ્યા નથી.
સાચી વાત. આપણે જેને સફળતા માનીએ છીએ, ખ્યાતિ, પૈસા, સિદ્ધિઓ, તે કદાચ આપણને ખુશી ન પણ આપે.
અને સાચો આનંદ તો નાના અર્થપૂર્ણ જોડાણો અને દયાના કાર્યોમાં છુપાયેલો છે.
અને સૌથી મહત્વની વાત, તે આપણને દૃષ્ટિકોણની શક્તિ સમજાવે છે. નોરા પરિસ્થિતિઓ નથી બદલી શકતી,
પણ તે પરિસ્થિતિઓને જોવાનો પોતાનો દૃષ્ટિકોણ બદલી શકે છે.
હા, તેની અંતિમ જીત કોઈ સંપૂર્ણ જીવન શોધવાની નથી, પણ પોતાના અપૂર્ણ જીવનમાં જીવવાની પસંદગી કરવાની છે.
આ વાર્તા આપણને શીખવે છે કે શ્રેષ્ઠ જીવન ક્યાંક બીજે શોધવાની વસ્તુ નથી, પરંતુ આપણી પાસે જે જીવન છે તેની અંદર રહેલી અનંત સંભાવનાઓને સ્વીકારવાની કળા છે.
તે આપણને યાદ અપાવે છે કે સૌથી અંધારી ક્ષણો પણ એક નવી સવારની શરૂઆત હોઈ શકે છે, જો આપણે જીવવાનું પસંદ કરીએ તો. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.